દસ લક્ષણ ધર્મની આરાધનાનો આજે છેલ્લો દિવસ. મૈથુનથી રહિત ઉત્તમ બ્રહ્મચર્યની આરાધનાનો દિવસ છે. આરાધનાની મર્યાદા શું હોય? કાળ અપેક્ષાએ સાધના કહો, ઉપાસના કહો, આરાધનાનો કેટલા ક્યાં સુધી હોય? કાળની મર્યાદા શું? જે હિતકારી કાર્ય શરૂ કર્યું છે એમાં કાળની મર્યાદા શું કરવી? જીવને સુખ કહો, હિત કહો, કલ્યાણ કહો, કેટલા સમય માટે જોવે છે એની કોઈ માપ નથી રાખ્યો. કાળનું પણ માપ અને કેટલું એમ પણ નહીં. તો પછી જે ધર્મની આરાધના, જે કલ્યાણરૂપ હિતરૂપ છે એમાં મર્યાદા શું કામ કરીએ? ઘણાના જીવનમાં તો એ પ્રકાર બનતો હશે, પૈસા અને સુખનું સાધન માન્યું છે, તો પૈસા કમાવા ક્યાં ક્યાં સુધી પહોંચે છે? અજાણ્યો દેશ હો, અજાણ્યો ભાષા, આ તે બધું અજાણ્યા, મળે કે ન મળે એની શું છે? અનિશ્ચિતતા, ગેરંટી કોઈ જ નથી. અને છતાં પણ એક શું થાય, શેના માટે અહીંયા સુધી જ્ઞાની કદાચ આબોહવા કે જે વેધર સુટ થાય ન થાય, છતાં શેના આધારે જાય છે? એક રુચિ અભિપ્રાય થઈ ગયો, એ ક્યાં સુધી લઈ જાય છે? અનિશ્ચિતતામાં પણ નિશ્ચિતપણું માનીને લઈ જાય છે. તો જ્યાં ધર્મની આરાધનામાં તો નિશ્ચિતતા છે, એમાં આત્માનું કલ્યાણ હિત થયા વગર રહેતું નથી, અને છતાં એનો કેમ વિશ્વાસ નથી આવતો? મને શ્વાસ લેવાનું બંધ થશે સ્વીકાર્ય છે, ધર્મની આરાધના કરવી છે. ક્યાં સુધી? જીવનના અંત સુધી આરાધના કરવી છે. નહીં, એટલી નથી કરવી, એટલી નથી કરવી, જીવનના અંત સુધી નહીં, મારી જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી. એમ ન સમજે, આપણે તો ખબર નહીં કાળની એટલી મર્યાદા શીખતી ગયા છીએ, રુચિમાં કોઈ દી વિચારતા નથી, અનુકૂળ સામગ્રીની એટલી તૃષ્ણા છે કે આ ભાવમાં નહીં આવતા ભાવનું બધું વિચારી લઈએ છીએ, શેની તૃષ્ણાને બસ. તો આરાધના માટે આ ભાવ શું કામ આપણે યાદ રાખીએ છીએ? અરે, એવી આરાધના ઉપાડું, એવી આરાધનાના સંસ્કાર નાખું કે આ ભવના છેલ્લા સમય સુધી નહીં, આવતા ભવમાં પણ મારી આરાધનાનું અનુસંધાન થઈ જાય. કમસે કમ એક ભાવનામાં તો ઓછપ ન રાખીએ. તો એ આજે અંતિમ જે દિવસ, એમાં શીલના બ્રહ્મચર્યના કેટલા ભેદ? 18,000. કુંદકુંદ આચાર્યદેવનું ભાવ પાવડ છે અષ્ટાવળમાં, એમાં એમણે 84 લાખ લખ્યા. કોઈને એમ થાય ઓ એટલા બધા યાદ તો ક્યાંથી રહે, 18,000 પણ યાદ ન રહે તો વળી 84 લાખ કેવી રીતે યાદ રહેતા હશે? છે એમાં, જો કોઈને ઘરે જઈને જોવું હોય તો, કારણ કે એમાં બહુ વિસ્તાર છે એટલે વાંચવો તો નથી, પણ એમાં 120 નંબરની ગાથા છે. ભાવ પાહુડ અષ્ટાવળ છે ને, એમાં વિસ્તાર ન કરવો, ખાલી આથી જસ્ટ રેફરન્સ માટે છે. બાકી પાનું જોતું હોય તો 225 છે, ગુજરાતી જે છે ને, 225 ભાવ પાવડ ગાથા 120, એનું ખાલી અર્થ વાંચી જઈએ. શીલના 18,000 ભેદો છે આ મુખ્ય. પછી ના ઉત્તર ગુણ, ઉત્તર ગુણ એટલે ના સબ ડિવિઝન, જેમ મુખ્ય હોય છે ને, 5 પાપ છે એ રીતે આશ્રવ 5 છે, એના ડિવિઝન કરીએ તો પાછા ઘણા થતા જ જાય છે. એમ મુખ્ય કેટલા? 18,000. અને એના ઉત્તર કરીએ, ભેદ પેટા સબ ડિવિઝન કરીએ તો ઉત્તર ગુણ કેટલા? 84 લાખ છે. હવે કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે હે મુને, ઘણા જૂઠા પલારૂપ પ્રલાપરૂપ નિર્થક વચનોથી શું છે? શું શબ્દ વાંચે? ઘણા જૂઠા પ્રલાપ એટલે જૂઠી વાત, આગળ કરવાની વાત શું છે? આ શીલોની અને ઉત્તર ગુણોની બધાની તું ભાવના કર. શબ્દ શું દીધું છે? શબ્દો 84 લાખ સુધી તું નહીં પહોંચી શક, પણ ભાવના કરજે. જેમ શરીરથી ભેદજ્ઞાન કરવા માટે શું કરવું પડે, હા, ભેદજ્ઞાન કરવા, શરીરથી ભેદજ્ઞાન કરવા શું કરવું પડે? તો શરીરથી ભેદજ્ઞાન નથી કરવું, એ તો આપણું જ હોય ને, એમાં શું ભેદજ્ઞાન કરવું? તો શું, શરીરથી ભેદજ્ઞાન કરવા માટે એટલી શરીરનું પહેલા આપણે જ્ઞાન કરવું પડે, એમાં કેટલા બોન્સ હોય, કેટલી વેન્સ હોય, એટલે તો જ ભેદજ્ઞાન થાય ને. જેનાથી છૂટવું છે એના વિસ્તારમાં નહીં જતો, જેનું ગ્રહણ છે એમાં જજે. શું છે, શરીરથી ભેદજ્ઞાન કરવા માટે શરીરની ડિટેલમાં જવાનું નથી, કારણ કે એ બધાથી શું કરવું છે, લક્ષ છોડવું છે. એ તો વિસ્તારથી કહેવામાં આવે એમ. અહીંયા શીલના 84 લાખ કીધા, એના વિસ્તારના આવડે ચિંતા ન કર. એક અસ્થિ શીલ સ્વભાવ, ચારિત્ર સ્વભાવ, વિતરાગ સ્વભાવ આત્મામાં તું એવી રમણતા કરજે કે કોઈ વિકલ્પ જ ઊભો ન થાય. આ એનું નામ સાચું બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. બે ને બે ના કેટલા જવાબ છે ખોટા એ ગોતવા નહીં જતો, 4 લખી નાખ, બાકીના બધા આવી જશે ઓટોમેટિક. એમ અહીંયા શીલ સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ એવા પોતાના ચૈતન્ય ભગવાન છે ને, બ્રહ્મ અને ચર્ય. બ્રહ્મ એટલે શું કહેવાય, બ્રહ્મ શબ્દ બ્રહ્મ આવે છે ને, પરબ્રહ્મ, વિશ્વ વ્યાપક, ફેલાવ એટલે વ્યાપક. બ્રહ્મનો અર્થ શું હોય છે, વ્યાપક. તો આત્મા કેવો છે, કેવો વ્યાપક છે, આત્મા સર્વ વ્યાપક છે ને, કણે કણમાં નહીં ઈશ્વરનો વાસ છે ને એવું બધું નહીં કઈ. આત્મા કેવો છે, સર્વગત છે કે અસર્વગત છે, બે રીતે તમે અને કાન માર કે નાજ ન પાડો. કોઈ એક બહુ સરસ આવે છે ગુરુદેવસિંહનું, જો પ્રવચન એ સાંભળવા જેવું છે ખરેખર. પ્રવચન સારની 107 નંબરની ગાથા છે, એમાં સતદ્રવ્ય, સતગુણ, સત પર્યાય, સતનો વિસ્તાર. તારું ફેલાવાપણું કેટલું છે, દરેક કોઈ પણ પદાર્થનું એનું ફેલાવાપણું કેટલું છે, કે દ્રવ્ય રૂપે સત એટલે હોવાપણું છે, ગુણ રૂપે એનું હોવાપણું છે, અને પર્યાય રૂપે પણ એનું હોવાપણું. એને બીજી ભાષામાં કેવું હોય તો દ્રવ ક્ષેત્ર કાળવા, ઓલા 3 થી વાત કરી, ઓલી ક્ષેત્ર 1 ઉમેરીને એની વાત કરી. ગુરુદેવસિંહે આ શબ્દો ઉપરથી શું લીધું છે, એક એક ગુણમાં ઉતાર્યું છે. તને જ્ઞાન જોવે છે, જ્ઞાન તો જ્ઞાન ક્યાં છે, જ્ઞાન ક્યાં હોવા પણ રહેલું છે, કે જ્ઞાન દ્રવ્ય છે, જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન પર્યાય. જ્ઞાનનો આટલો વિસ્તાર. આ સિવાય તને ક્યાંય બાહ્ય વિષયોમાંથી જ્ઞાન મળવાનું નથી. બીજે ગોતવા જઈશ નહીં. આનંદ જોવે છે તો આનંદમય દ્રવ્ય છું, આનંદ મારો ગુણ છે, અને એનો આશ્રય કરીશ તો પર્યાયમાં ફેલાશે. આ આનંદનો વિસ્તાર છે. કોઈ પણ 5 ઇન્દ્રિયના વિષયોમાં ક્યાંય આનંદનો ફેલાવ નથી. કલ્પનાથી તો ગમે તે માની શક્યા છે. કલ્પનાથી એક કાચના ટુકડાને હીરા માની લઈએ, પણ માનવાથી કાંઈ, આપણું માનવાથી કોઈ વસ્તુ સ્વરૂપ બદલી જતું નથી. તો એક બહુ સુંદર એ ગાથા ઉપરથી ગુરુદેવસિંહ એવું ભેદજ્ઞાન ઘટાડ્યું. આપણને એમ થાય કે આવા એક શબ્દોમાંથી કેવું એક ન્યાય સિદ્ધ કરવાની હોવા પણ, અને એનાથી આખું ક્યાં લઈ ગયા ગુરુદેવસિંહ પ્રયોજનમાં. સત દ્રવ્યગુણ પર્યાયનો વિસ્તાર કરીને અસ્તિત્વ સિદ્ધ કરવું તો આચાર્ય દેવે, એમાંથી ગુરુદેવસિંહ ક્યાં વાત આપણને લઈ ગયા પ્રયોજન. તને સુખ જોવે છે તો સુખ માટે ક્યાંય ગોતતો નહીં. સુખનો વિસ્તાર કેટલામાં છે, કે દ્રવ્ય પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા સુખ સ્વરૂપ છે, એનો સુખ નામનો ગુણ છે, એનો સ્વીકાર કરીશ તો પર્યાયમાં એનું પ્રસરવું થશે. તો અહીંયા બ્રહ્મ, હું ફેલાયેલો છું. કેટલામાં ફેલાયેલો છું, મારા સ્વરૂપ અસ્તિત્વમાં હું ફેલાયેલો છું. મારા સ્વરૂપ અસ્તિત્વથી બાહ્ય કોઈ પણ પદાર્થમાં એ સંબંધીનો વિકલ્પ કરવો એ પણ અબ્રહ્મપણું છે. ઓલા વિષયની તો બહુ સ્થૂળની વાત, દૂરની વાત, અને એમાં કોઈ એક પર્ટિક્યુલર ઇન્દ્રિય વિષય નહીં, કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં એ તને રુચિકર લાગે છે, ઈશ્કર લાગે છે, એ બધો અબ્રહ્મ ભાવ છે. અતિન્દ્રિય આત્મામાં તારી પણતી રૂચે એકાકાર થાય એ સાચું એ બ્રહ્મચર્ય છે. અને એ બ્રહ્મચર્યના અહીંયા કહે છે કે કેટલા છે, આમ મુખ્ય 18,000 ભેદ છે, ભેદ પ્રભેદ કરવા જાય તો 84,00,000 છે. આ બધા વિસ્તારથી વચનથી શું છે, આ શીલોની અને ઉત્તર ગુણોની તું શું કરજે ભાવના. અને એ પણ એક બહુ સારી રીતે શીખવા જેવું છે, ભાવના અને પ્રણમન શું હશે, ફરક કે એક જ વાત કે શું છે. પ્રણમનનો પુરુષાર્થ તારાથી શક્ય ન હોય તો ભાવના જરૂર કરજે. બધાની શક્તિ સમાન રૂપે એ રૂપે હોતી નથી. મુનિ દશાની ભાવના જાગી યોગ નહોતો તો એ કાવ્ય લખીને ભાવનાને ઘૂંટી. એવું નથી કે ભાઈ અત્યારના મુનિ દશા લેવાતી નથી, ભાવના શું કામ કરવી, કરોડ રૂપિયા કમાવાની શક્તિ નહીં પણ કરોડ નહીં અબજો પતિની ભાવના કરે છે કે નથી કરતા. ન્યા શું કરીએ છે, જીવનમાં ભાવના અને ભાવનાની ઘૂંટણમાં પરિણમનનો અવસર આવશે. શક્તિ ન હોય બધાની ન હોય પણ ભાવના જરૂર. તો અહીંયા આચાર્ય દે કે તું ભાવના કર, તેમની ભાવના ચિંતન અભ્યાસ નિરંતર રાખ. કોણ કે છે, કુનકુન આચાર્ય દે કે છે કે તેની ભાવના, અને ભાવનાનો જ બીજો શું કરીએ ચિંતન. 12 ભાવના કહીએ છે ને, અનુપ્રેક્ષા એનું ચિંતવન, એનો પછી અભ્યાસ, અને પછી શબ્દ શું છે, સમય મળે ત્યારે. બધું સમય આધીન હોય છે, કાળ આધીન નથી. 5 સમયમાં એક કઈ આવે છે, કોઈ પણ કાર્ય ક્યારે થાય, સ્વકાળે થાય, બરોબર છે, એગ્રી છે ને, સ્વકાળે. એટલે અમે કાળની રાહ, પુરુષાર્થને કાળ તો છે કે નહીં, તમે પુરુષાર્થમાં અમે કાળમાં છીએ, અમે કાળની રાહ જોઈએ છીએ, જયારે કાળ પાકશે ત્યારે કાર્ય થશે. ના સુખમ ના સુખમ, તો પુરુષાર્થ એટલે કાળની કઈ કિંમત જ નથી, એ ખાલી એક લખ્યું જ છે. 5 માં મુખ્ય કોણ છે, વેરી ગુડ. તો પછી કાળ નામે કાળની રાહ જોઈએ તેમાં ખોટું શું છે, જો એવું વાંચવું હોય ને તો કલષ્ટિકામાં 5મો શ્લોક રાજમંજીનો વાંચી લો. સહજ સાધ્ય છે કે પુરુષાર્થ સાધ્ય છે, શું છે, તો પછી કાળની રાહ તો જોવી પડશે ને. પુરુષાર્થ એટલે કર્તૃત્વ બુદ્ધિ નહીં, એ બહુ ધ્યાન રાખવા જેવું. પુરુષાર્થ અને ઉપદેશમાં પુરુષાર્થની મુખ્યતા, પુરુષાર્થ કર એવો જ શબ્દ પ્રયોગ આવશે, પણ એ પુરુષાર્થ એટલે કરતા બુદ્ધિ આવી જશે એવો ભય રાખવાની જરૂર નથી. તેમ તો ગમે એમાં લેશું તો કાળ લબ્ધિ માનશું તો પ્રમાદ આવી જશે, એવું નથી. એ કહેનાર ઉપદેશદાતાના ભાવ સુધી પહોંચવું છે. એ જ્યાં જ્યાં સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ છે ત્યાં તેની કાળ લબ્ધિ પાકેલી જ હોય છે, અને કાળ લબ્ધિને સ્વીકારનાર મહાપુરુષાર્થી હોય છે. બે એકબીજા સાથે કેવા છે, એનો એક સુમેળ છે એકબીજાનો, કે જ્યાં જ્યાં કાળનો સ્વીકાર કરે એની દ્રષ્ટિ કોઈ કરતા ભાવ પણ પર તરફ નહીં હોય, અકર્તા નાયક તરફ દ્રષ્ટિ એની ચલી જશે. તો અહીંયા ભાવના કર એમ જ શબ્દ આવે, તો ભાવના કર એનું ચિંતન અભ્યાસ નિરંતર રાખ, અને જેમ એમની પ્રાપ્તિ થાય તેમ, અને આમ જ કરવાથી તને ક્રમશઃ પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. એવી રીતે આ જે ભાવ પાવડ છે ને ગુરુદેવજી એમાં ઘણી વાર લેતા હતા કે આમાં બહુ જ પ્રેરણા આપીને આચાર્યદેવે ભાવ પાવડની ગાથાઓમાં લીધી છે. એમાં આ રીતે પણ એક વાત છે, બીજું એ પણ એક વાત આવે છે. એમાં 98 નંબરની ગાથા છે. આપણે પૂજામાં જે 5 પ્રકારના 10 કામબાણ નતા આવ્યા એની આમાં વ્યાખ્યા છે. 98 ગાથા આજ ભાવ પાવડમાં પેજ નંબર 209 આવી ગયું. એમાં જો અબ્રહ્મ દશવિધ ટાળી તું આવ્યું, ગાથા છે ને, ગાથા છે ને ગુજરાતીમાં એનું પદ્યાનુવાદ. અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને આપણે નવ પ્રકાર પણ આવ્યા હતા, પછી પાંચ પાંચ દસ, ટોટલી 19 હતા. રે મિથુન સંજ્ઞા સક્ત તે કર્યું ભ્રમણ ધીમ ભવાણવે. એનો જો છે અર્થ, હે જીવ, તું પેલા 10 પ્રકારનું જે અબ્રહ્મ છે તેને છોડીને 9 પ્રકારનું બ્રહ્મચર્ય છે તેને પ્રગટ કર. એનો વિસ્તાર પછી ભાવાર્થમાં લખ્યો છે જયચંદજી. આનો જે આખો ભાવાર્થ શીખવાનો છે જયચંદજીનો, જે સમયસારમાં જે ભાવાર્થ લખ્યો છે એમનો જ છે. ભાવોમાં પ્રત્યક્ષ આ ઉપદેશ એટલા માટે આપવામાં આવે છે કે તું જ કામ મૈથુન સંજ્ઞા અને જેમ કામ સેવનની અભિલાષા છે તેમાં આસક્ત થઈને વિશુદ્ધ ભાવોથી આ ભયાનક સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરતો રહ્યો છે. અનાદિકાળથી આવા ભાવો કરીને તું આ સંસાર ભયાનક સંસારરૂપી સમુદ્રમાં તું એ ભ્રમણ કર્યો છે, અને એનો પછી એમાં વિસ્તાર એ રહેલો છે. તો આજે એક ખરેખર તો એ રીતે બ્રહ્મચર્યની વાત કરી, અને ગુરુદેવસિંહ એકદમ પોતે સ્વયં બાલ બ્રહ્મચારી પુરુષ હતા, અને બ્રહ્મચર્યનો એમને સખત એટલે સકલ કપને એ એમની સહજપણે ચર્યામાં એ ભાવ હતો. પૂજ્ય ગુરુદેવસિંહ જ્યાં બિરાજમાન હોય ત્યાં કોઈ એક પ્રકારને પહેનો તો એ જઈ શકે જ નહીં, અને જાય તો પણ સમૂહમાં ને કોઈ ભાઈઓની તો ઉપસ્થિતિ હોય જ છે. એમનું 24 વર્ષે જ્યારે દીક્ષા લેવાની હતી ત્યારે લોકોને આશ્ચર્ય થતું કે આ 24 વર્ષના સુંદર યુવાન રૂપવાળા જેણે જોયા છે 90 વર્ષને, ત્યારે પણ જો એનું મુખ મુદ્રાનું આટલું તેજ હોય તો 24 વર્ષે તો કેવું હશે, કે આ બ્રહ્મચર્ય કેમ પાળી પડશે એમ અહીંયા. અને એ બ્રહ્મચર્યની એમને એટલી દળતા કે શરૂઆતમાં એમના ગુરુ કહેતા કે આ બહેનો છે એને તું આ કંઈક પાઠ શીખડાવ, ત્યારે નમ્ર ભાવે પણ દળતાથી મહારાજ બહેનો સાથે કામ પડે એવું મને કામ નહીં સોંપતા. એક પોતાની દળતા, એમાં કોઈના પ્રત્યેના તિરસ્કાર દ્વેષની ભાવ નથી, પોતાના ભાવની અંદરમાં એટલી એક દ્રઢતા જીવનમાં એ હતી. તો એ જીવનમાં એ પ્રકારે આપણે આપણા જીવનમાં એ પ્રકારે પણ જેટલી મર્યાદા શક્તિ જે છે, અને શ્રીમદજીએ તો એના માટે આખું પદ રચ્યું છે ને બ્રહ્મચર્ય સુભાષિતો માટેનું, નિરખીને નવ યૌવના લેસ ન વિષય. જીવનમાં એક પદ પણ એ રચ્યું છે, પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય. અને પૂજાના માટે એમ આવ્યું, ક્યાંય પણ એમ એમના ચિત્ર જેમ 12 રસ્તામાં જઈને ત્યાં 100 કેસમાં કોઈનું એ પૂતળું હોય ત્યારે આપણે એને શું જોઈએ એમ, એ તો પૂતળું છે, એ તો જળ છે, એને એમ એવી જ રીતે સમજી લેવું આ શરીર પણ એના જેવું જ છે. જેમ બાયમાં જેમ અજીવ રૂપે જળ રૂપે જે દેખાય છે તો આ પણ આ શરીરની અંદર એમાં શું ફરક છે. સર્વે માયના પૂતગલ, એવી એક બ્રહ્મચર્યની અંદરમાં એક ભાવના ભાવવા જેવી છે. નહીં તો વૃત્તિઓ ફરીથી એક જ અહીંયા નથી, આપણે તો બધા જ પ્રકારના ઇન્દ્રિયો વિશ્વ તરફની એ વૃત્તિ એ મર્યાદા વગર ચલિત થઈને જાય છે. હું મને મારા બ્રહ્મ સ્વભાવ, હું મારા સ્વભાવમાં વ્યાપેલો એવો ચૈતન્ય ભગવાન આત્મામાં ચર્યા રમણતા સ્થિરતા લીનતા એવું કરું કે બીજા પ્રકારનો કોઈ વિકલ્પ જ ઊભો ન થાય, એનું નામ એ બ્રહ્મચર્યની આરાધના કહેવામાં આવે છે. એ સાથે સાથે રત્નત્રય આરાધનાનું પર્વ ચાલે છે, એમાં આજે બીજો દિવસ છે, એમાં સમ્યક જ્ઞાન, અને સમ્યક જ્ઞાનના પણ 8 ભેદ છે. અને એ પૂજામાં સમ્યક જ્ઞાનને 2 ઉપમા આપી હતી, કઈ ઉપમા આપી? જન સમ્યક જ્ઞાનને શરૂઆતમાં ચંદ્રમાની પણ ઉપમા આપી અને સૂર્યની પણ ઉપમા. જ્ઞેય પ્રકાશ અને ભાન શબ્દ શું હતો? જ્ઞેયોને જાણવા માટે કેવું છે? સૂર્ય સમાન. અને મોહ તાપને નાશ કરવા માટે ચંદ્ર સમાન છે, આત્મિક શીતળતાને. અને એ સમ્યક જ્ઞાનના 8 અંગમાં પહેલું ક્યાંય પણ જીનવાણી અથવા મંત્રોનું પણ ખાસ કરીને ઉચ્ચારણ જ્યારે થતું હોય ત્યારે શુદ્ધ ઉચ્ચારણથી, ખાસ તો પૂજાના જે મંત્રો બોલવાના હોય છે એ તો એ ન સમજવું કે અહીંયા કોઈ પાસે બોલાવીએ, એ બોલતા બોલતા શીખશે શીખશે એ ઘરે પ્રયત્ન કરવાનો. જિનેન્દ્રદેવની પૂજા આદિમાં તો જેનું શુદ્ધ ઉચ્ચારણ હોય, ઉપયોગપૂર્વક જે કરી શકતા એ જ કરવું જોઈએ. તો એ એક શુદ્ધ ઉચ્ચારણ સાથે એનો શું જાણતા જવું જોઈએ, ભાવ જાણવા જોઈએ. ગુરદેવજી પોતાના જીવનમાંથી એક વાત કરતા, ભણતા ત્યારે એક પદ આવતું હતું, સમજાયો સમજે નહીં કરે કાંઈ નું કાંઈ, ફાનસ સળગાવો કહ્યું નાખ્યું ભડકા માય. અર્થ ખબર પડી જાય છે ને, જેને કોઈ કીધું ફાનસ સળગાવવાનો કીધું તો ત્યાં મોટો અગ્નિ હતો એની અંદર નાખી દીધું, કારણ કે જેવું કીધું એવું કર્યું છે, કર્યું છે ને. ફાનસ ને સળગાવો કીધું તો સળગાવ. ક્યાંક આપણે આપણા જીવનમાં પણ શાસ્ત્ર અભ્યાસ કરે અથવા ગુરુવાણી જીનવાણી વાંચીએ ત્યાં આવું તો નથી કરતા, તો એના ભાવો સુધી, કહેવાના અભિપ્રાય સુધી એ પહોંચવું જોઈએ. અને સાથે સાથે એ શુદ્ધ ઉચ્ચારણ અને ભાવ એ બે સાથે, પછી જીનવાણી પઠનનો સુકાલ, કોઈ પણ કાર્ય એના કાળે સોંપતું હોય છે એમ જીનવાણી પઠન માટેનો પણ યોગ્ય કાળ, કે જ્યારે આપણને કોઈ વિકલ્પો બીજા હોય, બીજે પ્રમાદ હોય આથે, તો એ પ્રકારે પહેલા વિકલ્પોને શાંત કરીને, બાકી પ્રવચન સાંભળતા હોય અને ઉપયોગ ક્યાંક ભટકતો રહેતો હોય તો એ યથાર્થપણે જીનવાણી પઠનનો એ કાળ એ નથી. તો એટલા માટે જીનવાણી પઠનનો, અને ખાસ તો સંધિકાળ જેને કહે ને, ભોજન આદિ કર્યા પછી પ્રમાદ હોય, સાંજ જ્યાં એવો સંધિકાળ જેવો હોય તો એ પોતે વિવેકપૂર્વક એ કરવું જોઈએ. બાકીના ચારની વાત તો આપણે કરી છે, ગુરુનું નામ ક્યારે છુપાવવું નહીં. અરે જેને મને આખા ભવ સમુદ્રથી ઉગારવાનો માર્ગ દેખાડ્યો એને માટે તો શું શબ્દ આપણે વાપરીએ છીએ સ્તુતિમાં, શું પ્રભુ ચરણકને ધરું આત્માથી સૌહીન. આપે મને આત્મા બતાવ્યો, હવે આત્મા સમાન મારી પાસે શું વસ્તુ છે કે સામે અર્પણ હું કરું. જેમ કોઈ ને આપણે આમ ઘણી વાર રિલેશન પ્રમાણે એકબીજાને ગિફ્ટની આપ લે કરતા હોઈએ છે ને, તો કોઈએ જે વસ્તુ આપી એની પાછી તો ન જ દઈએ ને. તો અહીંયા આપે ગુરુએ તો મને કોણ બતાવ્યો છે, આખો જાણે મારો આખો આત્મા આપે આપ્યો છે, તો એની સમાન મને તો બીજી કોઈ વસ્તુ જગતમાં જડતી નથી, તો હું શું કરું છું, આપનું હું દાસત્વ સ્વીકારું છું. એ પણ કેવી રીતે, દાસ દાસ હું દાસ, થર્ડ સ્ટેજમાં લીધું છે. હે જિનેન્દ્રદેવ, આપના દાસમાં જે ગંધર્વો આદિ હોય છે, શ્રુત કેવળી આચાર્યો મુનિવારો હોય છે, અરે જ્ઞાની ધર્માત્મા હોય છે, એ બધાથી પણ હું કેવો છું, હીનમાં ને કેવો છે, દાસ દાસ હું દાસ, દીન દાસ, આપ પ્રભુનો દીન. આવી ભાવના તો પોતાના ઉપકારી પ્રત્યે નિરંતર હોવી જોઈએ. એમ ન સમજ્યું કે અમને થોડું ઘણું તો આવડતું હતું, ગુરુદેવે એમાં થોડુંક શું કર્યું, ઉમેર્યું છે ને. આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ ગુરુદેવશ્રીના પ્રતાપ, આવા શબ્દો તીર્થંકર અનંત તીર્થંકરોથી પણ મારા માટે અધિક છે. આવી ભાવના કોને જાય, સમજાવણ ઉપકાર સો, જેને પ્રાપ્તિ એ પુરુષના નિમિત્તે થઈ હોય એને જ આવી અંદરમાંથી સહજપણે ભાવના ભક્તિ જાગે છે. આ કોઈ શબ્દો ગોઠવીને બોલાતા નથી હોતા, અંતરમાં જેને ઉપકાર, આત્માના પર્યાય પર્યાય પ્રદેશે પ્રદેશે જેને વણાઈ ગયો છે એને આવો સહજ ભક્તિનો ભાવ ઉછળા વગર રહેતો નથી. તો આપણે પણ આપણા જીવનમાં જીનવાણી માતા એના પ્રત્યે, જીનવાણી માતાના રહસ્ય ખોલીને મર્મ સમજાવ્યા એના પ્રત્યે પણ આવી પૂર્ણ અર્પણતા હોવી જોઈએ. અને એ સિવાય સમ્યક જ્ઞાનના ત્રણમાં તપપૂર્વક, વિનયપૂર્વક અને બહુમાન, એ જીનવાણીનો આપણને હોવો. અને એ માટે ગુરુદેવજી તો બહુ જ ધ્યાન, એટલે કદાચ ખબર તો હશે જ, ગુરુદેવસિંહના પ્રવચનમાં કોઈ સાંભળવા બેઠું હોય અને ગરમી લાગતી હોય તો શું કરે? જે હાથમાં હોય એનો જ ઉપયોગ કરવાનો હોય ને. ગુરુદેવસિંહ બહુ જ ટકોર કરતા, એમ નહીં ખાલી પોતે કોઈ ટેકો દઈને હોય તો પણ નહીં. અને ગુરુદેવસિંહ ખાસ જે લાકડી રાખતા હોય શેના માટે હતી? કે પરસેવાળા હાથ હોય, જીનવાણીને એનાથી સ્પર્શ ન થાય એના માટે. આવી એક જીનવાણી પ્રત્યેની મહિમા. દરરોજ સવારના ગુરુદેવસિંહ એ જીનવાણીનો અભ્યાસ થોડો કરવા માટે બહુમાનની એનું માટેનું નાની પુસ્તક વાત તો થઈ ગઈ છે, પ્રણવ મહાત્મા કરીને એ હતું. દરરોજ નાની પુસ્તિકા હોય પણ લઈને શું કરે, માથા ઉપર ચડાવી, જેમ આપણે કરીએ ને યંત્રજીને માથે, એવી રીતે હરરોજ, પાછી એક દિવસ માટે નહીં, કાંઈ એમાં કંઈ મોટું વજન હોય છતાં એ લઈને બહુમાન કરીને ગુરુદેવસિંહ સ્વાધ્યાય પોતાનો એ કરવા માટેનો પ્રારંભ એ કરતા હતા. તો આ રીતે આજે સમ્યક જ્ઞાનની આરાધના અને ઉત્તમ બ્રહ્મચર્યની આરાધનાનો એ દિવસ ચાલે છે. આપણે હવે ફરીથી આપણા પુણ્ય પાપ અધિકાર ઉપર આપણે આવી જઈએ. પેલા જે આવી નાસ્તી રીતે કઈ રીતે વાત આવી, કે પુણ્ય અને પાપ એ બંને બંધના કારણ છે, અવિશેષપણે બંધ કરે છે અને તેથી એ નાસ્તી આવે. તો પ્રશ્ન થાય કે આપે અમને બંધનું કારણ તો દેખાડ્યું, તો મોક્ષનું કારણ શું હશે? જેમ આગળ મોક્ષ અધિકારમાં આવશે કે પ્રજ્ઞા છીણથી શું કર્યા, કોનો ભેદ કર્યો, કોનો ભેદ કર્યો, આત્મા અને બંધના. તો પછી પ્રશ્ન થયો, તો અમારે પછી શું કરવું, ગ્રહણ કોનું કરવું? બેને જુદા તો કર્યા, તો ગ્રહણ કોનું કરવું? કે જ્ઞાનને ગ્રહણ કરવું. તો પછી થશે ના વાળે સાધન શું? તો કે જે જ્ઞાન વડે તે બેને જુદા કર્યા, એ જ જ્ઞાન સાધન વડે તું આત્માને ગ્રહણ. એમ અહીંયા આપે બંધના કારણ તો દેખાડ્યા, પણ હવે અમને બંધ જોતો નથી, અમારે શું કરવું છે, મોક્ષ જોવે. તો મોક્ષનું કારણ શું છે? તો એના માટે આપણને બે ગાથાઓ આવી. કઈ બે ગાથાઓ આવી? 151 અને 152. જ્ઞાન મોક્ષનું કારણ છે, 151માં મેળવ્યું. જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે, અને એની સામે આગમનો આધાર. હવે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. આવી ગયા ભાઈ? ઓલી ત્રણ જે આવી એ નિષેધ માટે નક્કી કર્યું, હવે અહીંયા અસ્થિરૂપનું આપણને એ કર્યું. હવે કોઈને એમ થાય અહીંયા જ્ઞાન એટલે શું? જ્ઞાન તો જ્ઞાન કોને હોય? જીવમાં જ્ઞાન કોને હોય? દરેકને હોય ને. તો પછી મોક્ષ આપણે થવાનો જ છે, નહીં તો નિશ્ચિત થઈ ગયું. જ્ઞાન અહીંયા કીધું, જ્ઞાન મોક્ષનું કારણ છે, જ્ઞાન જ પાછું જ, તો મોક્ષનું કારણ. એમાં આપણને તો ઘણું જ્ઞાન છે ને, ઘણું જ્ઞાન છે. અમે તો હવે એક ડિગ્રી ને બબે ડિગ્રી તો મિનિમમ થઈ ગઈ ને. પાછી હવે ઇન્ડિયનની ન જોવે, હવે તો ક્યાં જોવે ખબર નહીં. પરિભ્રમણના જ્ઞાન માટે આટલો પ્રયાસ કરીએ છીએ, એ પરિભ્રમણ નિમિત્ત થનારું છે જ્ઞાન, એમાં બીજું કઈ નથી થવાનું. અને જે પરિભ્રમણ ટાળે એવું જ્ઞાન માટે તો એમ થઈ જાય, ઓ ઘણું થઈ ગયું, 10 દિવસ તો બહુ થઈ ગયા ને જીવનમાં. અહીંયા એટલા માટે આગળ આવશે જ્ઞાન કયું છે. જ્ઞાનને સ્પર્શીને પ્રગટ થયેલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે, એ જ્ઞાન જ સર્વ સમાધાનકારી છે, એ જ્ઞાન જ પરમાર્થ. શબ્દ આવ્યા હતા ને, પરમાર્થ છે, સમય છે, સુદે, બધા શબ્દો. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને આશ્રયે જે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું, એ જ જ્ઞાન મોક્ષનું કારણ છે. અને એ રીતે વિચાર કરી એક સિદ્ધાંત આનાથી સુસિદ્ધ થાય. પુણ્ય ભાવ જે છે એ પણ મોક્ષનું કારણ નથી, પાપનો તો પ્રશ્ન જ નથી. અહીંયા જે જ્ઞાન છે બહિર્લક્ષી એ પણ મોક્ષનું નથી, અતિન્દ્રિય જ્ઞાન, એનો અર્થ શું સિદ્ધ થયો? ક્યારે પણ પરલક્ષી ભાવ મોક્ષનું કારણ નહીં બને. પરલક્ષી રાગાદી વિભાવ ભાવો કે પરલક્ષી ધારણા ક્ષોપસમ જ્ઞાન હો, આખું મોક્ષનું કારણ એ કોણ છે? સ્વભાવના આશ્રયે સ્વસન્મુખતાએ સ્વાશ્રયે પ્રગટ થયેલું જે પ્રણમન છે એ જ ખરેખર મોક્ષનું કારણ થવાનું છે. અને આ રીતે બેની વાત કરી, આગમમાં પણ એ સિદ્ધ કરીને હવે ટોટલ મારે છે 153 ગાથા, 246 પાને 253 નંબર 153 નંબરની ગાથા. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, જ્યાં બે ગાથામાં આવ્યું 51 અને 52 માં. અને અજ્ઞાન જ બંધનો, અજ્ઞાન એટલે ઓલા ભાઈ અજ્ઞાન ભાવ, પુણ્ય પાપ બેને શેમાં નાખ્યા હતા? અજ્ઞાન એમાં હતું 145 ગાથામાં, અજ્ઞાનમય ભાવ છે. 145 જોવું હોય તો જોઈ લઈએ, 237 પાને 145 ગાથાની ટીકાનું બીજો પેરાગ્રાફ. શુભ કે અશુભ જીવ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી આવી ગયું. એટલે અહીંયા અજ્ઞાનમય એટલે કોઈ પણ લઈ લેવા, શુભ કે અશુભ બે ભાવ કેવા છે? અજ્ઞાનમય. અને અહીંયા જ્ઞાનમય કોને કીધા? જ્ઞાયક ભગવાન આત્માને આશ્રય પ્રગટ થયેલા જ્ઞાનમય પરિણામ. તો એ જ્ઞાનમય પરિણામ કોનું કારણ છે? મોક્ષનું કારણ છે. અને જે અજ્ઞાન પરિણામ છે એ બધા કેવા છે? બંધના કારણ છે. બે રસ્તા આચાર્ય દેવે અહીંયા દેખાડી દીધા. તારે કયા રસ્તે જવું છે? બંધના રસ્તે જવું છે કે મુકવાના એ તારે. અને એમાં આચાર દેવ શું લીધું છે? વ્રત નિયમને ધારે ભલે તપસીલને પણ આચરે. 152 માં અને 153 માં કઈ ફરક લાગ્યો? પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે વ્રતને ધરે, એમાં ને એમાં કઈ? પરમાર્થ અણસ્થિત, અહીંયા કીધું પરમાર્થથી જે બાહ્ય, એ સંબંધ સેમ આવી ગયું 152 માં છે ને. પરમાર્થમાં અણસ્થિત, અણસ્થિત એટલે પરમાત્મા જે નથી આવ્યો, પરમાર્થ એટલે પરમ પદાર્થ સ્વરૂપ આત્મા, એનો જેને અનુભવ નથી થયો એને 153 માં શું કીધું છે? પરમાર્થથી જે બાહ્ય. બીજો શું ફરક છે? આ તો એક જ વાત આવે, બીજો ફરક 152 માં બે નામ હતા, તપ અને વ્રત. અહીંયા આચાર્ય દેવ બીજા બે એડ કર્યા. ક્યાં કર્યા? નિયમ અને શીલ છે, ઓલામાં વ્રત અને તપ બે જ હતા. અહીંયા બે એડ કર્યા, વ્રત નિયમને ધારે ભલે તપશીલને પણ આચરે. અને છતાં જો પરમાર્થ સ્વરૂપ ભગવાન આત્મામાં એનાથી બાહ્યમાં પડ્યો છે એને ક્યારે નિર્વાણની પ્રાપ્તિ થવાની નથી. આવો જ એક કઈ આગળ ગાથાઓ આવે છે કઈ નહી, કઈક ગાથા આવે છે. જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપ, પ્રતિક્રમણ વાંચશો જલ્દી યાદ આવી જશે. એમાં બધું નહીં, બધા ઘણા લખ્યા છે ને. એ 273 નંબરની ગાથા છે, 405 પાન બંધ અધિકારમાં. અને જે એક સરસ શબ્દ છે ગુરુદેવજી આમાં એક ખાસ, કોના કહેલા? જીનવર ના કેલા, બીજાના નહીં, બીજાનામાં તો ઘણું છૂટે હોય. અહીંયા કે છે જીનવર કહેલા, જેમ કોઈનામાં હોય ને ઉપવાસ હોય પણ અમુક ફરાળી ચીજને છૂટ હોય એની વાત અહીંયા નથી. અહીંયા તો જીનવર કહેલા, આમાં પાછું એડ પાછો છે, ઓલામાં જે હતા અહીંયા 5 શબ્દો છે, વ્રત સમિતિ ગુપ્તિ તપ અને શીલ. ઓલામાં 2 હતા પછી 4, આ તો નામ બાકી જે હોય બધા જ લઈ લેવા. અહીંયા તો જીનવર ના કહેલા, પણ જીનવર કહેલા હજી ખબર નથી પાળવાની વાત તો. અને અહીંયા તો કહે છે પાળવા છતાં પણ, એ વ્રતિને કરતા છતાં. હવે શબ્દ છેલ્લે શું છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. કોણ કોણ? અભવી, અભવી. આપણે તો પાળવાથી મોક્ષ થશે નહીં. અહીંયા વાત કોની લીધી છે? અભવીની. અને ભવિ પાળશે તો ધર્મ થશે. ફરીથી અહીંયા વાત કોની લીધી? પ્રશ્ન એ છે, અભવીની વાત લીધી છે ને. શું છે? જે માને છે અભવીની વાત છે, માને ન માને તો ભવી જીવ પણ હોય અત્યારના. બરોબર કે નહીં? અભવી જીવને એપ્લાય થાય કે નહીં? આપણને નહીં, કારણ કે આપણે તો ભવ્ય જીવ છે. જો આવા શબ્દો ઉપરથી છે ને ગુરુદેવજીનું પ્રવચન સાંભળું ત્યારે આપણને લાગશે માત્ર શાસ્ત્ર વાંચીને કોઈ આપણે હાથ કાઢવાની તાકાત નથી. અહીંયા આચાર્ય દેવે અભવિના દ્રષ્ટાંતથી વાત કરી છે. અભવિને થાય અને ભવિને કંઈક બીજું થાય એમ નથી કેવું. જેમ અભવિનો આવું કરવા છતાં પણ મોક્ષ થતો નથી, એમ તું પણ શુભ રાગનો પક્ષ રાખીને આ પડીશ તો પણ તારો કોની જેમ? અભવિની જેમ. અભવી છે દ્રષ્ટાંત છે, અભવિની વાત નથી. જે ફરીથી ફરક પડે છે અહીંયા, જે પુણ્યના પક્ષપાતીની જેમ વાત છે, એમ અહીંયા તું પુણ્યનો પક્ષ રાખીને શું કરવાનો છો? જીનવર કહેલા વ્રત, સમિતિ, તપ, ગુપ્તિ, શીલ એ તું કરીશ તો પણ તારો મોક્ષ થવાનો. એટલે કે તું કેવો રહેવાનો છો? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ રહેવાનો છો. કોની જેમ? અભવીની જેમ. અભવીનું દ્રષ્ટાંત છે. આ વાત ખાલી અભવી માટે લખી છે કે અભવી ન નથી થવાનો એમ નથી. અભવી જો એટલા માટે એ અભવી પણ પાળે છે એમ કરીને જો એમાં છે ટીકામાં, એ પંચમા ચારિત્ર અભવી પણ કરે છે, ઈ કરે છે ને તો પણ જેમ એનો મોક્ષ થતો નથી, એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની રહે છે એમ તું પણ રહેવાનો છો. એમ અહીંયા પણ 153 નંબરની ગાથામાં આચાર્યદેવ આપણને એક સિદ્ધાંત બાંધીને કહે છે. એક કન્ડિશન કઈ છે? તેવો સ્વભાવ પરમાર્થ બાહ્ય, પરમાર્થ એટલે પરમ પદાર્થ ભગવાન આત્મા છે, એનો તને જો સ્વીકાર અનુભવ નથી અને બહારમાં, જેમ આજે શું આવ્યા હતા, ક્યાં પરિણામને છોડે છે ને ક્યાં પરિણામમાં અટક્યો છે, શબ્દ ક્યાં આવ્યા હતા? સ્થૂલ સંકલેશ પરિણામને તો છોડંગે છે, એને તો ઓળંગે છે, પણ સ્થૂળ ક્યાં હતા? શુભ ભાવને માટે કસન નામ આપ્યો છે લઘુ ગુરુ, પછી એને પહેણા શું આવ્યા? મંદ વિશુદ્ધ પરિણામ, એના માટે શબ્દ હતા ને, કે એ જે ઓલા સંકલેશ પરિણામ અશુભ માટે કયો શબ્દ હતો? સંકલેશ પરિણામ. અને સ્થૂળ વિશુદ્ધ પરિણામ કસાયની મનતા માટે એને પછી ગુરુને લઘુ હતા. સામાયિકની પ્રતિજ્ઞા લે છે અને કોને ઓળંગે છે? સ્થૂળ સંકલેશ પરિણામને તો છોડે છે, એનાથી તો રહી નિવૃત્ત થાય છે, પણ અત્યંત સ્થૂળ એવા વિશિષ્ટ પરિણામોમાં એક ઓળંગી શકતો નથી. તો એ જીવ એ ક્યારે પણ અહીંયા કહે છે નિર્વાણની પ્રાપ્તિ કરી શકતો. જો એનો ટીકામાં ન્યાય અમૃતચંદ્રાચાર્ય દેવ દે છે, ન્યાય શું આપે છે ટીકામાં? જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. જો આ વાત છે ને આગળ બધે જ ચાલશે. આ વાત ચાલતા ચાલતા ક્યાં સુધી ચાલશે? આ જે વાત આવે છે અહીંયા આપણને જ્ઞાન સ્વરૂપ આત્માની વાત કરીને 195 ગાથામાં થોડુંક જોઈ લઈએ. હજી ગુરુદેવનું પ્રવચન આવશે એ પહેલા થોડુંક વિચારી લઈએ. જીવોને પરમાર્થ મોક્ષ કારણ, એટલે મોક્ષનું કારણ બતાવે એમાં પહેલા શબ્દ શું છે મૂળ ગાથામાં? જીવાદીનું શ્રદ્ધાન સંકિત, બરોબર. જીવાદીનું શ્રદ્ધાન એનું નામ શું કહેવાય? સમ્યક દર્શન. અને આપણને જીવાદી 6 દ્રવ્ય અથવા જીવાદી 7 તત્વ અથવા જીવાદી 7 પદાર્થ બધાનું જ્ઞાન છે, એના એટલા માટે સંકિત છે જ. ફરીથી લખ્યું છે શું? કુંદ કુંદ આચાર્ય લખ્યું છે, અમારા શબ્દો નથી. જીવાદી શ્રદ્ધા નામ છે ને, જીવાદી સદહણમ છે સંમતમ તો છે ને, એના માટે અમૃતચંદ્રાચાર્ય એક શબ્દ ઉમેરે છે ટીકામાં. કેવો ઉમેરે છે જોજો. ગુરુદેશી કહે છે ટીકાની બીજી લાઈન, જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું. ત્રણેયમાં જ્ઞાનનું થવું આવશે, થવું પણમો. વાત કોની ચાલે છે? સમ્યક દર્શનની. અને એમાં શબ્દ શું ઉમેરો? જ્ઞાનનું થવું. જ્ઞાનનું થવું તો સમ્યક જ્ઞાન કહેવાય, સમ્યક દર્શન ક્યાંથી થવાય? આ આખું બહુ જ જ્ઞાનનું, એટલે કે નાયક સ્વભાવને અવલંબીને જે શ્રદ્ધાનું પરિણામ થાય, આ એનું નામ મોક્ષનું કારણ. તું તારા શાસ્ત્ર જ્ઞાનને મોક્ષનું કારણ નહીં માન. અને એ જ જ્ઞાનની અહીંયા વાત છે. નાયકને અવલંબીને થઈ જે નિર્મળ સ્વસન્મુક્તાની પણતી, આ તેનું નામ જ્ઞાનનું છે. બહુ જ ખુલાસા અમૃતચંદ્ર. નહીં તો આપ સામાન્ય આપણે જીવાદિની શ્રદ્ધા ને તો આપણે નહીં બેસી જઈએ ને, અમને આવડે છે જીવાદિ શ્રદ્ધાનો. જીવનમાં બહુ જ આ ગુરુગમ વગર એ બહુ, જેમ ઓલું અભવીનું દ્રષ્ટાંત લીધું ને, આપણને કઈ જ મન, આપણે કેવો અભવી નથી મોકલી, એ તો બરોબર છે, અમે ક્યાં ના પાડીએ, પણ હું તો કેવો છું, ભવિ છું, અને એટલે મને તો કઈક સમય દર્શન થઈ જશે એના. બહુ જ જરૂરી, અને એક ગુરુદેશી એ રીતે કહેતા, બહુ જ કાં તો પૂર્વના બહુ જ ઊંડા સંસ્કાર લઈને આવ્યો હોય, અથવા તો વર્તમાન ગુરુગમ હોય તો આ તત્વ સુધી પહોંચે. જેના માટે બે નામ ક્યાં આપ્યા છે, નિસર્ગ અને અધિગમ. બહુ જ ઊંડા સંસ્કાર, કોઈ ગુરુદેવસિંહ ને કોઈ વર્તમાન ગુરુ નહોતા, પણ સેના લઈને આવેલા એક બહુ જ, એમના માટે એક જણે એક સરસ વાક્ય એ રીતે લખ્યું છે, સત્યથી બહુ જ દૂર જન્મ લઈને જેને સત્યને આત્મસાત કર્યું છે, અંધ્યમાં જન્મીને, જેને બીજી ભાષામાં કહી ગ્રહિત મિથ્યાત્મમાં જન્મીને પણ સત્યને શું કર્યું, એમણે આત્મસાત કર્યું. આત્મસાત એટલે શું છે, અનુભવ્યું. અનુભવ્યું એટલા માટે, એટલું જ નહીં, એ જ સતની એમણે શું કરી છે, પ્રભાવના કરી છે આપણા ઉપર. એકમાત્ર જે છ પદના પાઠમાં શ્રીમદજી લખે છે ને, તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવવામાં પણ, એમ ગુરુદેવસિંહને આપણા પ્રત્યેથી શું અપેક્ષા હતી. 45 વર્ષો સુધી એ તત્વ ગોઠાયું, કદાચ 19 સમયસારમાં કદાચ શ્રોતાને એમ થશે આ એકની એક હશે, અને એની જગ્યાએ ગુરુદેવસિંહ એટલા જ રસપૂર્વક પ્રવચન દેતા કે નહીં, હવે 19 બહુ સમજાયું કર્યું, હવે તમે કમસે કમ એમની એ નિષ્કારણ કરુણાને તો આપણે પાત્ર બનીએ. તત્વની પછી પાત્રતા તો પછી, કે એમણે આપણા હિતને માટે, આપણા કેટલું કલ્યાણ માટે કેટલું કર્યું છે. તો અહીંયા ફરીથી એ આગળ અમૃતચંદ્રાચાર્ય ત્રણેયમાં શબ્દ વાપરશે, જ્ઞાનનું થવું પણમો, એમ કહીને વાત શું કરવું છે, ખાલી બહિર્લક્ષી 7 તત્વોની કે 6 દ્રવ્યની શ્રદ્ધા એ કોઈ સમ્યક દર્શન નથી. કોઈ શાસ્ત્રનું ધારણા જ્ઞાન થવું એ કોઈ સમ્યક જ્ઞાનનું લક્ષણ નથી, અને કોઈ વ્રતાદિનો વિકલ્પ એ કોઈ સમ્યક ચારિત્ર નથી. કારણ કે વ્રતાદિનો વિકલ્પ, જેને અહીંયા તપ શીલ વ્રત બધા કીધા, એ શું છે, વિકલ્પ માત્ર આશ્રવ છે, અને આશ્રવ એ નિયમથી બંધના કારણ છે. તો જે બંધનું કારણ હોય એ ક્યારેય છૂટવાનું કારણ ન બની શકે, અને એટલા માટે અહીંયા જ્ઞાનનું આખું પરિણમન લઈને, એ પુણ્ય પાપ છે એ કેવી છે, એક કર્મ ચેતના છે અને આ જ્ઞાન ચેતના છે, બે જુદું છે. એ અહીંયા જે જ્ઞાનનું આખું પરિણમન લીધું છે એ કોઈ બહિર્લક્ષી ભાવની વાત જ નથી. તો એ અહીંયા 153 સરસ ન્યાયથી કહે છે, જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. ફરીથી કોઈને પ્રશ્ન થાય, જ્ઞાન જ મોક્ષનો હેતુ છે કે રત્નત્રય? અમે તો એવું સાંભળ્યું છે, નહીં વાંચ્યું છે. એ તે કોણે લખ્યું છે, સૌથી પહેલો જૈન દર્શનમાં સંસ્કૃતનો ગ્રંથ ઉમાસણ તત્વાસૂત્ર છે ને, એમણે અમને તો એવું શીખડાયું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, ખાલી એકલું કાંઈ જ્ઞાન કામ ન કરે, સાથે શું જોવે, ચારિત્ર જોવે. અને ચારિત્ર તો એવું ડિફિકલ્ટ હોય કે મીણના દાંતે લોઢાના ચણા, આવ્યું તો ને પ્રવચનમાં, દુઃખદાયક હે ને ચારિત્ર, બડા દુઃખદાયક હોતા હે ને. અરે વન જંગલ મેં ના ખાને પીના ઠીકાના, ઠંડ હો, ગ્રીષ્મ ઋતુ હો, ગ્રીષ્મ ઋતુ મેં મુનિરાજ કહાં ધ્યાન કરતે હૈ, પર્વત કે શિખર પે શિલા પે જો સબસે જ્યાદા ગરમ હોતી હૈ, ફિર એ સુખદાયક હોતી હૈ, એસી દશા દુઃખદાયક હોતી હૈ ના, ઇતને ગ્રીષ્મ ઋતુ મેં ધ્યાન કરના સુખદાયક દશા હૈ, દુઃખદાયક હૈ, સુખદાયક. અરે અહીંયા એક ટેમ્પરેચર બઢ જાતા તો એસી ફૂલ હો જાતા અહીંયા તે. સંયોગ કે ભિખારી લોક કે લીએ વો દુઃખદાયક હોંગે, જીને અપના ઉપયોગ સમેટ લિયા હૈ, સંયોગી તત્વ સે અસંયોગી તત્વ મેં લે ગયા અપને ઉપયોગ કો, विभाव में से स्वभाव में उपयोग को समेट लिया है, भेद भाव से अभेद में जो लिया है उनके लिए न संयोग इष्ट है न अनिष्ट है। अंतरंग में तो प्रचुर आनंद का वेदन होता है और वही वेदन को यहां ज्ञान कहा है। चाहे सो श्रद्धा की पणति लोहो चारित्र की, ज्ञानमय आत्मा के अवलंबन से जो भी पणति हुई सबका एक नाम क्या दे दिया है, ज्ञान का परिणाम। तो ज्ञान ही, फिर से ज्ञान माने क्या लेना, ज्ञान द्रव्य लेना, ज्ञान गुण लेना, ज्ञान पर्याय लेना, ज्ञानमय पर्याय। इसके साथ अभेद रूप से ज्ञायक पूर्ण पदार्थ, वो ज्ञान ही मोक्ष का हेतु माने कारण है। क्यों? क्योंकि इसके अभाव में, किसके अभाव में, ज्ञानमय प्रणति में, अतिंद्रिय ज्ञान के अभाव में अज्ञान रूप हुए, देखो शब्द क्या दिया, अज्ञान रूप हुए अज्ञानियों को, 153 गाथा की टीका, अज्ञान रूप, अज्ञान रूप हुए माने क्या है, अज्ञान रूप माने क्या, कर्म को याद नहीं किया, जो राग को अपना अस्तित्व मानता है वो अज्ञान है। कल बात लिया था ना, शुभ राग कौन सा मिथ्यात्व है, ग्रहित है या अग्रहित है, शुभ राग कौन सा मिथ्यात्व है, ग्रहित है, शुभ राग मिथ्यात्व ही नहीं है तो अच्छा है ना, तो फिर अरे शुभ राग मिथ्यात्व नहीं है तो फिर अच्छा होगा, तो फिर क्या, मिथ्यात्व और शुभ राग दो फर्क है, मिथ्यात्व श्रद्धा सब में है और शुभ राग है वो चारित्र संबंधी। तो यहां अज्ञान रूप माने पुण्य सिर्फ नहीं, पुण्य में एकत्व जो किया है वो अज्ञान रूप से अज्ञानी हुआ, वो ज्ञानमय परिणमन तो नहीं है, अज्ञान रूप परिणमन है। और फिर वो क्या करता है, व्रत नियम शील तप आदि शुभ कार्यों का सद्भाव होने पर भी उसको मोक्ष होने वाला नहीं है। किसका अभाव और किसका सद्भाव, ज्ञानमय परिणमन का अभाव और व्रत तप शील का सद्भाव, लेकिन मोक्ष होने वाला नहीं है। एक सिद्धांत अभी उससे सामने, अज्ञान ही बंध का हेतु है, अभी लेते हैं कि उनके अभाव में, उनके अभाव के मान में कि यदि ज्ञान भाव का अभाव है और अपने सुख रूप से ज्ञानियों को व्रत तप शील यदि शुभ भाव है तो भी मोक्ष होने वाला नहीं, और यदि ज्ञान भाव का परिणमन है और बाह्य में व्रत आदि छूट गए शुद्धोपयोग में चले गए तो मोक्ष हो जाएगा। दो प्रकार क्या हुआ, फिर से ज्ञान का परिणमन का अभाव और किसका सद्भाव, व्रत आदि का, तो मोक्ष होने वाला नहीं। और ज्ञान में परिणमन का सद्भाव है और यदि व्रत आदि छूट के शुद्धोपयोग में चले गए तो क्या होगा, निश्चित रूप से मोक्ष होने वाला है। यही सिद्ध करता है कि ज्ञान से मोक्ष है और उसके अभाव में रागादि भावों से बंद होते हैं। ये सिद्ध करके इसके बाद का जो 105 नंबर का श्लोक है वो थोड़ा पूरा कर लेवे। जो यह ज्ञान स्वरूप आत्मा ध्रुव से और अचल रूप से ज्ञान रूप होता हुआ, देखो फिर क्या लिया है, परिणमन लिया है, सिर्फ ज्ञायक नहीं लिया है, ज्ञायक के साथ उसका परिणमन, वो ही मोक्ष का हेतु है। ज्ञान रूप परिणमित आत्मा, ज्ञानमय भगवान आत्मा, वो बात एक आती है ना, ज्ञान में तो आत्मा में तो ज्ञान है ही, बराबर है वही है, ज्ञान में आत्मा में तो ज्ञान है ही, लेकिन कल्याण कभी होगा, ज्ञान में जब ही आत्मा आएगा, आत्मा में तो ज्ञान है ही, वो तो है ही अस्तित्व, लेकिन कल्याण कभी होने वाला है, ज्ञान में जब ही आत्मा आएगा तो उसको ये कहते हैं, वे ही जिसने अपने ज्ञान में आत्मा को स्वीकार किया वो ही मोक्ष का हेतु है, क्योंकि वे स्वयं मोक्ष स्वरूप है। आत्मा स्वयं मोक्ष स्वरूप है तो उससे आशय से प्रकट हुई परिणति भी मोक्ष का कारण है। आत्मा स्वयं कैसा है, मोक्ष स्वरूप है, तो ये आत्मा जब उसके आशय से ज्ञान रूप परिणमन हुआ तो वो ही मोक्ष का कारण है। बंध स्वरूप कोई पदार्थ मोक्ष का कारण हो सकता नहीं है। जड़ स्वरूप है वो कभी मोक्ष का कारण हो सकता नहीं, तो मोक्ष स्वरूप आत्मा और उसका स्वीकार किया तो मोक्ष का हेतु है, क्योंकि स्वयं मोक्ष है। और उसके अलावा जो भी कुछ है, जो भी कुछ, जो भी बाह्य पदार्थ तो बहुत दूर है, यहाँ तो मुख्य पुण्य पाप अधिकार में पुण्य की बात है, वे सब कैसे है? ये बंध के हेतु है, क्योंकि वे स्वयं बंध स्वरूप है। फिर से रागादि भाव, शुभ राग, पूजा भक्ति व्रत संयम के परिणाम वो क्या है? बंध के कारण या बंध स्वरूप है? बंध के कारण है, बंध स्वरूप नहीं है। बंध के कारण है कि या बंध स्वरूप है? दोनों में से कुछ नहीं, दोनों है। ये राग के निमित्त से नया कर्म आते इसे देखते तो उसका नाम भावाश्र कहलाता है, और वही राग के निमित्त से वहां आए हुए कर्म रुक जाते, बंधते रहे उस अपेक्षा, उसका नाम क्या है? भाव। स्वयं बंध स्वरूप है और स्वयं बंध के भी कारण है। तो ऐसे ये इसलिए ज्ञान स्वरूप होने का, देखो ज्ञान स्वरूप तो हूं लेकिन अभी परिणमन होने, इसलिए ब्रैकेट में परिणमन लिया, ज्ञान स्वरूप तो हूं लेकिन अभी क्या करना है? उसका परिणमन का इसका अर्थ अनुभूति करना ही। किसमें लिखा है? आगम में, विधान माने, फरमान है। तो कम से कम ये आराधना के दिनों में इतना तो हम निश्चित करके जाए कि जीवन में यदि कुछ कर्तव्य है तो आत्मानुभूति, ज्ञानानुभूति वो ही एक करने योग्य कर्तव्य है, वो वही हमें यहाँ पुण्य पाप अधिकार में सीख।
अरे एक बे मिनिट रहो, प्लीज बे मिनिट, बे मिनिट। पहले अपने आ बदा बाको ने बधाने खास विनंती, बेसवा विनंती है।